આ છઠ્ઠા આલ્બમમાં છઠ્ઠી દ્રષ્ટિની ગાથા 6 અને 7 નો રિધમ છે.
આ તત્વ મીમાંસાનો ગુણ આવ્યો છે, સૂક્ષ્મ બોધ થયો છે, પછી તત્વ મીમાંસાનો ગુણ આવ્યો છે એટલે ધારણા બંધાતી જાય છે. એ ધારણા એવી થાય છે કે એને આ ચિત્રને હવે ખસવા દેતી, આપણે કહીએ ને કે એના મગજની અંદર એક વાત એવી ભરાઈ ગઈ છે કે ગમે ત્યાં જાય, ગમે તે વાત કરો તો ઓલું મગજમાંથી હટતી, બરોબર છે? કે ગમે એટલું કયો તો તમને એના મગજમાં એ વાત બેઠી છે, એ જાતી નથી, હજી જાતી નથી. આપણે ઘણી વાર કહીએ, ઘણું આમ કહેવું, ઘણું આમ કર્યું, પણ હજી જાતી નથી. એમ આ જે જ્ઞાન છે એનું કારણ કે એ છાપ એને કોઈ બહાર નથી બેઠી, પોતાને તત્વ મીમાંસાનો ગુણ પ્રગટો છે. અને એ તત્વ મીમાંસાના ગુણને કારણે પૃથક્કરણની એની જે ચિત્તની વૃત્તિઓ થઈ છે, એ પૃથક્કરણ કરીને એની અંદરથી સત અસતના ભેદ કાઢે છે, નિત અનિતના ભેદ કાઢે છે, નશ્વર ઈશ્વરના ભેદ કાઢે છે. અને પછી ચિત્તમાં એ વાત એની એવી દ્રઢ બેસી ગઈ છે, તેમ શ્રુત ધર્મે રે, આમાં લખ્યું છે એહેમાં મન ધરે, અને આનંદ ગણજે લખ્યું છે મન દ્રઢ કરે, મનને દ્રઢ કરે છે, એ પોતેને પોતે પોતાના મનને દ્રઢ કરે છે, વિકલ્પથી રહિત કરે છે. એનો ગુણ કયો? તો કે એ તત્વ મીમાંસા અને સૂક્ષ્મ બોધ જે થયો છે, જેને કારણે વેદ્ય સંવેદ્ય પદની પ્રાપ્તિ થઈ છે, એટલે એનું ચિત્ત આ જ્ઞાનાક્ષેપકવંત છે. એના ચિત્તમાં આ જ્ઞાન હવે ક્ષેપક થયું છે એટલે એની છાપ પડી ગઈ છે કે હવે એ મટતી નથી, એ ટળતી નથી, એ ખસતી. આ એનું ચિત્તની અંદર પડેલું એવું આ શ્રુત ધર્મનું આ મહાત્મા, આ યોગી હવે શ્રુત ધર્મની અંદર જે અદ્ભુત તત્વો છે એ તત્વથી આચ્છાદિત થઈ ગયું છે. એટલે ઉદાહરણ આપ્યું મહિલાનું કે કામ ગમે તે કરે પણ એના ચિત્તની અંદર છાપ એની, એના દાંપત્ય પ્રેમની, પતિના પ્રેમની, એ જેમ દ્રઢ થઈ જાય છે, એમ અહીંયા યોગીઓને ચિત્ત જે છે, ચિત્તની અવસ્થા છે, એ ચિત્તની અવસ્થા દ્રઢ થાય છે જ્ઞાનક્ષેપને કારણે. અને જ્ઞાનાક્ષેપક આવું કેમ બને છે? તો એ બને છે એનું કારણ એને વેદ્ય સંવેદ્ય પદ, સૂક્ષ્મ બોધ, તત્વ મીમાંસા, એટલે એવું આ સમ્યક જ્ઞાન છે. એટલે સ્થિતિ કઈ પ્રાપ્ત થાય છે? સમ્યક જ્ઞાન છે. એટલે અહીંયા કહે છે કે એ એનું મનનું પ્રવર્તન ક્યાં છે એ બતાવે છે. આજે આખી છઠ્ઠી ગાથા છે એમાં આવા વિરતિધર જે પુરુષ છે, છઠ્ઠા ગુણસ્થાનકમાં, સાતમા ગુણસ્થાનકમાં આ વિરતિધરની ચિત્તની અવસ્થા કેવી છે, શ્રુત ધર્મમાં છે. અને એથી કરીને એ કહે છે કે ગમે તે પ્રકારનું ઉદયજન્ય કોઈ પ્રવૃત્તિ હોય એમની તો પણ એમનું ચિત્ત સ્થિર છે, ચિત્તમાં સ્થિરતા છે. એને બે સાધન પ્રાપ્ત થયા, સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાન. પણ ચારિત્રના ત્રીજા સાધનની પ્રાપ્તિની હવે ઝંખના જાગી છે, ચિત્ત તૈયાર છે, મન વચન કાયના યોગો પણ તૈયાર છે, પણ ઉદય પૂર્વકર્મ જે છે એ વશમાં નથી, પૂર્વકર્મ છે એ હવે વશમાં નથી. એ તો કેમ કે ઉદયાવલીમાં આવી ગયું છે, સત્તામાં હોય તો વશમાં છે. આપણા પૂર્વકર્મો તો અનંત છે, સત્તામાં કેટલા કર્મો છે આપણી પાસે? અનંત. ઉદયની અંદર છે એ તો જ્યાં સુધી આવ્યું છે ત્યાં સુધી, એ વશમાં નથી. ઉદયાવલીમાં આવેલા કર્મો હવે વિપાકપણાને પામી ગયા, કેમ કે એનો કાળ થઈ ચૂક્યો છે, એ ઉદયાવલીમાં આવી ગયા છે. હવે તો એને આવકારવા સિવાય કંઈ બીજો ઉપાય નથી, અને પેલાને આવતા રોકવાનો રસ્તો છે. એ આખી કર્મગ્રંથની વાત છે. પણ આ જીવને જ્યારે એ આવી ગયા છે ત્યારે એને ઝંખના અપ્રાપ્તિનું દુઃખ છે, કે હવે જે પ્રકારનું દર્શન અને જ્ઞાન છે તેવી પ્રકારે ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર જેને આપણે કહીએ, એ યથાખ્યાત ચારિત્ર પ્રમાણે પ્રવર્તન થતું નથી. એટલે એને એ ત્રીજા ગુણની પ્રાપ્તિની ઝંખના છે, અપ્રાપ્તિનું દુઃખ છે અથવા તો ખેદ છે. આખો અપૂર્વ અવસર જે પદ છે એ આ સમ્યક દ્રષ્ટિ જીવની આ ઝંખના છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ અજ્ઞાની કંઈ ક્યારે આવશે બોલે એમાં કંઈ અર્થ નથી, કેમ કે એને તો આવા અવસર ઘણી વાર આવે ને જાય, એમાં કંઈ એને બહુ ફેર પડવાનો નથી. એટલે બહુ અપૂર્વ અવસર પણ તારે કાંઈ લેવા દેવા નથી. અપૂર્વ અવસર પદ ક્યાંથી શરૂ થાય છે? દર્શન મોહ વ્યતીત થઈ પૂજ્યો. એને કહે છે કે અમે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, હવે આ પ્રવૃત્તિ ઉદય ક્યારે ટળે? અમે બધા જ બંધનનું, આ સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ ક્યારે છેદાય? પણ કેના માટે છે? તો બે સાધન જેને પ્રાપ્ત થયા છે અને ત્રીજું સાધન પ્રાપ્ત નથી થયું એની ઝંખના છે, પ્રાપ્ત થયું એનું દુઃખ છે. તો એ કહે છે કે એને મુક્તિના બે સાધન મળ્યા છે, હવે એને તો ત્રીજું મેળવીને અલ્પકાળમાં એની મુક્તિ જોઈએ છે. પરિપૂર્ણ સામગ્રીવાળા બનવા માટે અલ્પકાળમાં મુક્તિ પ્રાપ્ત કરવા તીવ્ર ઈચ્છા. તો એ કેના માટે છે? કે જેને હવે અલ્પકાળમાં તીવ્ર મુક્તિ જોઈએ છે. અલ્પકાળમાં તો અલ્પકાળમાં હવે શું બાકી રહ્યું છે? ત્રીજા સાધનની જે ઉણપ છે એ પૂરી કરવી છે. એટલે આ સમીપ મુક્તિગામી જીવ, આ સહજ વિચારવાન જીવ, પછી જેને આપણે કહીએ કે મુક્તિ આસન્ન ભવ્ય જીવ, આ એના બધા લક્ષણો છે. કે હવે એનું ચિત્ત તો આમાં જ છે, એ સંસારમાં હોવા છતાં પણ નથી. આ મહાત્માઓનું સંસારમાં એ ગમે તે કરતા હોય પણ એનું તો તત્વજ્ઞાનની વિચારણામાં જ એના ચિત્તનું પ્રવર્તન છે. હવે આવું ચિત્તના જ્ઞાન દર્શનમાં આકર્ષાયેલું એવું એનું ઉત્તમોત્તમ જ્ઞાન છે, છતાં પણ કોઈને કોઈ પ્રકારનો ઉદય વ્યવહાર એને સંભવે છે. એ ઉદય વ્યવહારનો પણ આવે, કષાયનો પણ આવે. કષાય ભાવ પણ ઉદયમાં, અને એક કષાય ભાવ જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ ક્રોધ પ્રત્યે તો વર્તે. જો ક્રોધ ઉદયમાં આવે તો એનો ક્રોધ મારો ક્યાં તરફ જાય? ક્રોધ ઉપર જાય. એટલું સરસ રીતે એના ઉપર ક્રોધ કરે. પોતાના આ પરિણામ જે ભાવના થયા પૂર્વ ઉદય એને કારણે પોતાના કોઈ હે આત્માથી આવું કહ્યું માન પ્રત્યે તો દિન પણ, જેટલો દિન છું એની માન વેદે. એટલું સરસ રીતે એ પદની અંદર આ બધી આખી સૂક્ષ્મ ભાવોની ગૂંથણી કરી ચક્રપાળદેવે. એટલે સંતબાલજીએ બહુ સરસ લખ્યું છે કે અપૂર્વ અવસર જેવું પદ આ જૈન દર્શનમાં ઉપલબ્ધ જ નથી. તત્વજ્ઞાન છે પણ આવું પદમાં આ ભાવોની ગૂંથણી. એને કહ્યું છે કે દુનિયાની અંદર એક અજાયબી રૂપે એક તાજમહાલ છે કે જેણે પથ્થરના સૌંદર્યને કંડાયેલું છે, પણ આત્માના ભાવ સૌંદર્યને કંડારનાર તો શ્રીમદની તોલે કોઈ એવો વિદ્યમાન આર્કિટેક્ટ નથી. બહુ સરસ, ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી એમણે એમની પ્રશંસા અનુમોદના કરી છે કે આટલું સરસ રીતે આવા સાદા વાક્યો અને એની સાતમી ગાથામાં છે. એ આપણે અનેક વાર આપણે જોયું છે કે શું કારણ છે, કર્મબંધનું કારણ શું છે. પત્રાંક 559 અને 59 અંતરવ્યાપાર, આત્માનો અંતરવ્યાપાર, આત્માનો અધ્યવસાય, આત્માનો પરિણામ, એ બંધ અને મુક્તિનું કારણ છે. બંધ અને મુક્તિનું કારણ ક્રિયા નહીં પરંતુ પરિણામ. ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ધર્મ, પરિણામ તે બંધ. જો પરિણામ થયું તો તે જગ્યાએ સૂક્ષ્મતા એ કહે છે આત્માનો અંતર વ્યાપાર એ કર્મબંધની વ્યવસ્થા. જીનેશ્વરે બંધ અને મોક્ષની વ્યવસ્થા કીધી છે. એ બંધ અને મોક્ષની વ્યવસ્થાનું સૂક્ષ્મ તત્વ જીનેશ્વરે કયું કહ્યું કે આખા જગતની અંદર જીવ આ લોકની અંદર બંધાય છે અને છૂટે છે, એ વ્યવસ્થા, એ દર્શન એ જ જીવને જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી એની મુક્તિ થાય નહીં. અને આવું દર્શન એ જ જીવને મુક્તિનું અનન્ય કારણ છે. આવું દર્શન કેનાર કોઈ હોય તો તે સર્વજ્ઞ તીર્થંકર છે. આવા તીર્થંકરનો અંતરાશય કોઈ જાણતું હોય તો અમે છે. તો આ બંધ અને મોક્ષની વ્યવસ્થા એ જ આખા જીવના પરિભ્રમણના અંતનું કારણ છે. તો બંધ અને મોક્ષની વ્યવસ્થાનું સૂત્ર શું? સેનાથી બંધ થાય ને સેનાથી મોક્ષ થાય? એટલે આત્માનો અંતર વ્યાપાર, આત્માના અધ્યવસાય, શબ્દ પ્રયોગ છે અધ્યવસાય, પરિણતિ, પરિણતિ સ્વમારી, પરિણતિ પરમારી. હવે આ આત્માનો વ્યાપાર છે એ વ્યાપાર આ જીવ શેના આધારે કરે? મનના આધારે કરે. જેમ એને રૂપ જોવું છે તો એ આત્માનો જ વ્યાપાર છે, ઉપયોગથી જ થાય છે. આંખ નથી જોતી, ઉપયોગ જુએ છે. આંખ દ્વારા ઉપયોગ, આંખ દ્વારા જ્યારે કામ કરે ત્યારે રૂપને જુએ, કાન દ્વારા કામ કરે ત્યારે સાંભળે સ્વરને, નાક દ્વારા કામ કરે ત્યારે ગંધને પારખે, જીભ દ્વારા કામ કરે ત્યારે સ્વાદને પારખે, સ્પર્શ દ્વારા કામ કરે ત્યારે સ્પર્શને પારખે. તો આખરે તો બધું પરખનાર તો એક જ છે, આત્માની સત્તા વડે. સાધન બદલાય છે એટલે આપણને જુદું જુદું લાગે છે. જેમ ઇલેક્ટ્રિસિટી દાખલ કરીએ તો આમાં કરીએ દાખલ તો એ આપણા શબ્દોને વિસ્તૃત કરે, પંખામાં દાખલ કરીએ તો હવા ફેંકે, હીટરમાં દાખલ કરીએ તો ગરમી આપે, એર કન્ડિશનમાં દાખલ કરીએ તો ઠંડી આપે, ફ્રીજમાં દાખલ કરીએ તો પદાર્થની જાળવણી કરે, રેડિયામાં દાખલ કરીએ તો મને બોલવા કહે, ટીવીમાં દાખલ કરીએ તો સારા સારા દુનિયાના દ્રશ્યો બતાવે, ઇન્ટરનેટમાં દાખલ કરીએ તો વર્લ્ડમાં શું છે બધું કહીએ. ભાઈ એક જ ઇલેક્ટ્રિસિટી છે અને એ ન હોય તો પાછું કાંઈ નથી. આમાં દાખલ કરીએ તો આપણે પકડાઈ જાય બધા. એ જેમ પુદગળ પરમાણુની શક્તિ ઉર્જા છે એને કહેવાય ઉર્જા. ઉર્જાને જેવું માધ્યમ આપો એવું પરિણામ આપે. ઉર્જાનું પોતાનું પરિણામ નથી પણ માધ્યમને પોતાનું પરિણામ આપે. આ માધ્યમ કંઈ પોતે એની માટે કંઈ નહીં કરે. જો કરંટ ન હોય હમણાં બંધ થઈ જાય, કાં તો કે લાઈટ ગઈ, પણ લાઈટ ભલે ને ગઈ આ તો છે ને, તો આ છે એનો કંઈ અર્થ જ નથી. આ લાઈટ ગઈ એનું જ મહત્વ છે. પાવર, કરંટ, આ પાવર છે, ઉપયોગ છે એ પાવર છે. આ ઉપયોગ છે એ આંખ દ્વારા, કાન દ્વારા, પાંચેય ઇન્દ્રિય દ્વારા જગતમાં છે અને જગત સાથે એની દ્રવ્ય જે કંઈ છે સંબંધ એ ઇન્દ્રિયોથી થાય છે અને પદાર્થ સાથે ભાવ સંબંધ શેનાથી થાય? મનથી થાય. આ લાડુ છે, આ દૂધપાક છે, આ ભજીયા છે, આ બધો દ્રવ્ય સંબંધ એ કોણે કર્યો? ઇન્દ્રિયો દ્વારા ખબર પડે કે આ છે આ છે, લાવો ચાખી જોઈ ગઈ, પછી ભાવ સંબંધ ગમો અણગમો, રુચિ અરુચિ એની અંદરના જે કાંઈ ભાવ થયા એને ઇષ્ટ અનિષ્ટના આ બધા એક એક કોણે કર્યા? ભાવ સંબંધ એ મન પર. તો એ ઉપયોગ જ કરે છે. તો એ અંતઃકરણ જે છે, અંતઃકરણના ચાર પ્રકાર જ્ઞાની હોય કીધા. મન છે, એથી સૂક્ષ્મતા એ બુદ્ધિ છે, એથી સૂક્ષ્મતા એ ચિત્ત છે, એથી સૂક્ષ્મતા એ અહંકાર છે. પણ ચારેય અંતઃકરણના, અંતઃકરણ એટલે આંતરિક જે કંઈ છે એની શક્તિ. આ પાંચ ઇન્દ્રિયો છે અને ચાર અંતઃકરણ છે. અહંકાર મન બુદ્ધિ ચેતન અહંકાર. તો એ જે છે ચારે અંતઃકરણ છે એના બાહ્યકરણ છે. પાંચ ઇન્દ્રિયો છે એ બાહ્યકરણ છે અને ચાર અંતઃકરણ છે એ અંદર આભ્યંતર છે. ઉપયોગ બાહ્યથી પણ થાય અને આભ્યંતરથી પણ થાય, પણ ઉપયોગ વિના એકે કામ ન કરે. ઉપયોગ વિના એકે કામ ન કરે. હવે એને અહીંયા કહે છે કે ભોગ નહીં ભવે. આ પહેલી દ્રષ્ટિ તોડી નાખી કે ભોગ છે એ ભવનું કારણ નથી. કેમ કે ભોગ છે એ કઈ ક્રિયા છે? બાહ્ય ક્રિયા છે. એટલી બાહ્ય ક્રિયા છે એટલી દ્રવ્ય ક્રિયા છે, એ કોઈ ગુણ કે દોષનું સર્જન કરી શકે નહીં. કેવા પણ પછી તો શું થાય છે, મન ગુણ અવગુણ ખેત. અરે ભાઈ, મનરૂપી ખેતરની અંદર આ બધું થાય છે. મનરૂપી એટલે દ્રવ્ય ક્રિયા સાથે જ્યારે ભાવ ક્રિયાનું જોડાણ થાય છે ત્યારે કર્મબંધનું નવી ગુણ દોષ અને વિષય સ્વરૂપથી, વિષયનું સ્વરૂપ છે એટલે કઈ દોષ ઉત્પન્ન થઈ જાય એવું નથી, પરંતુ એની સાથે જોડાયેલું મન અથવા તો અહીંયા વાત મૂકે સૂક્ષ્મતા ચિત્ત. તો આ જે છે એની પાસે આવું જ્ઞાન છે એટલે માત્ર વિષયોના સેવનથી ન તો એને ગુણ થાય ન દોષ થાય, પણ મન જો એમાં ભળે તો મન જ માત્ર ગુણ અવગુણનું કારણ છે. તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પછી આ આત્માના અધ્યવસાય એટલે વિરતિ ધર્મના પરિણામ. વિરતિ ધર્મ એટલે એમાં મનની રતિ અરતિના પરિણામ ન થવાથી. એ વિરતિ ધર્મ એટલે જ્ઞાનીએ એક અપેક્ષાએ કહ્યું કે એ શરૂઆત ત્યારે થાય કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે, ખરા અર્થની અંદર થાય છે, કારણ કે ત્યારે આત્માનો પુરુષાર્થ જોડાય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી વિરતિ ધર્મમાં આત્માનો પુરુષાર્થ જોડાવાનો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે એને ક્યાં આત્મજ્ઞાન હતું, એ આત્માને તો જાણતો જ નથી. એટલે 10 વૈકાલિક સૂત્રની અંદર કીધું કે જે દેહ અને જીવને જાણતો નથી એ વિરતિ ધર્મ કેવી રીતે પાડશે, શું કરશે. તો અહીંયા એને વાત કહે પણ એ સાધન છે, આત્માને જાણવા માટેના આ બધા સાધન છે. કેમ કે જ્યાં સુધી નિર્દોષ ભૂમિકા જીવનની ન થાય, જીવન નિર્દોષ અને નિષ્પાપ ન બને ત્યાં સુધી કારણે ઉપયોગ એની પોતાની શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે એને એ મુશ્કેલીતા એ પડે છે. એટલે જ્ઞાની કહે છે કે સર્વપ્રથમ તો જ્યારે સમ્યક જ્ઞાન થયું નથી ત્યાર પહેલા જે છે એ વિરતિ ધર્મ એનો સેના માટે છે, નિર્મળ થવા માટે, નિર્દોષ થવા માટે, નિષ્પાપ થવા માટે, શુદ્ધ ભૂમિકામાં પ્રવેશ કરવા માટે. વૈરાગ્યાદિ સફળ તો જો સહ તો સફળ થઈ જાય, આત્મજ્ઞાન સાથે વૈરાગ્ય હોય તો આ સ્થિતિએ પહોંચી ગઈ. તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા અને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ વૈરાગ્ય એનું સાધન, કારણ ત્યાગ વિરાગના ચિત્તમાં થાય નથી. જો ચિત્તમાં ત્યાગ વૈરાગ્યનો પ્રકાશ ન થયો હોય તો એને જ્ઞાન થવાની પણ સંભાવના નથી. એટલે આ વિરતિ ધર્મ બે પ્રકારનું કામ કરે છે, અજ્ઞાનીને જ્ઞાની બનાવે છે અને જ્ઞાનીને સિદ્ધ બનાવે છે. ખ્યાલ આવે? આ વિરતિ ધર્મ જે જૈન ધર્મમાં આ વૈરાગ્યનો જે આધાર છે એ અજ્ઞાનીને જ્ઞાની, અજ્ઞાની હોય તો એને શું લાભ કરે તો કે એને જ્ઞાની બનાવે, અને જ્ઞાની હોય તો શું લાભ કરે, એને સિદ્ધ બનાવે, એને મુક્ત કરે, પૂરેપૂરો મુક્ત કરે. પછી પૂર્વ ઉદય આવતા હોય તો એને મુક્ત કરે, કેમ કે હવે એને ભોગ નહીં ભવે, ભોગ નહીં ભવે. એ અવસ્થામાં કોણ મૂકે છે તો કે આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ મૂકે છે, અને એને મન ઉપરનો વિજય કર્યો છે. એનું ચિત્ત જે છે એમાં જોડાતું જ નથી. હવે ચિત્ત નવરું પડે તો એમાં જોડાય ને, ચિત્ત નવરું પડે તો વિવિધ વિષયોમાં જોડાય છે. પણ ચિત્ત જો શ્રુત ધર્મની અંદર જ દ્રઢ થઈ ગયું હોય તો પછી ગમે તે ક્રિયા ચાલતી હોય એમાં ચિત્ત જોડાતું નથી. એટલે ઘણીવાર ઉપયોગ વિનાની ક્રિયા, બેધ્યાનપણે થતી ક્રિયા, યંત્રવત થતી ક્રિયા, ગતાનુગતિકપણે થતી ક્રિયા, આવો અનુભવ આપણને થાય છે. ચાલ્યા જતા હોય છે, એમાં બીજું કંઈ એવા એવા હોય ને, એવા ચિત્રનો ઉપયોગ ન હોય. એટલે પછી નીચે જીવહિંસા થતી હોય તો થતી, ક્રિયા સમિતિ હોય તો ચિત્રનો ઉપયોગ હોય, નહીં તો ન હોય. ઘરના કામ કરે જઈણા ક્યારે રે, ઉપયોગ હોય તો, નહીં તો તાર ગરમ પાણીની બાલદી ના ઠેકાને. પછી એ જુએ જ નહીં કે સ્થૂળ જીવો ચાલ્યા જાય, ઉપયોગ જોઈએ. જ્ઞાનીને જ્ઞાનમાં ઉપયોગ છે, ઉપયોગ હોવાને કારણે એને ભોગની થતી ક્રિયાઓ ઉદયના કારણે એમાં એનો ઉપયોગ નથી. એટલે મનથી કોઈ પણ પ્રકારનું જોડાણ નથી, જોડાણ નથી એટલે એમાં રતિ અરતિના ભાવ નથી, હર્ષ વિષાદના કોઈ પરિણામ નથી, એટલે બંધનું કારણ થતા નથી. આખી વાત મૂકે છે કે જ્ઞાની આ છઠ્ઠા વિરતિધર દશામાં આવ્યા. આ આપણે કઈ દ્રષ્ટિમાં છીએ, કાંતા દ્રષ્ટિ. કાંતા દ્રષ્ટિ ક્યાર પછી છે, સ્થિરા દ્રષ્ટિ છે દેશ વિરતિની, સમ્યક દ્રષ્ટિની છે. સમ્યક દ્રષ્ટિ પછી વિરતિના પરિણામ જેમ જેમ વધતા જાય, ગુણસ્થાનક 5, 6, 7 એમ આ કાંતા દ્રષ્ટિમાં રહેલો જીવ તરતમ્યતા પ્રમાણે છે. જેટલા વિરતિના પરિણામ ઉત્કૃષ્ટ એટલા પ્રમાણની અંદર એ નિર્મળતાને પામે છે. એટલે કહે છે કે એની હવે કોઈ એની મનની લીનતા વિના કાયા દ્વારા ભોગોમાં ગમે તો હોય તો એ નિવૃત્તિ ગુણ કે દોષને કરનાર નથી. મનની રસિકતા એ જ મુખ્ય હેતુ છે. અને અહીંયા બધા ઉદાહરણો આપ્યા છે. ઉદાહરણોમાંથી સમજવાનું શું, કે આ ઉદાહરણો કેના છે, જ્ઞાનીના કે અજ્ઞાની? તંદુલ્યા મત્સ્યની અંદર અજ્ઞાનીનું ઉદાહરણ છે. અજ્ઞાનીના ઉદાહરણમાં શું છે, કે પોતે ભોગ નથી ભોગવતો છતાં અનંત કર્મ બાંધે છે, માથા પરિણામ બાંધે છે. અને જ્ઞાનીની અંદર પોતે ભાવથી ક્રિયા કર્યા કરે, જે હિંસા આદિ પરિણામ છે એ એના રૌદ્ર ધ્યાનથી કરે છે, એટલે નરકને યોગ્ય કર્મ માંગે છે. ભરત મહારાજા, મરુદેવા માતા, એ કારિસા ભવનમાં છે, બીજા હાથી ઉપર, એ પૃથ્વીચંદ્ર રાજકારણી ઉપર, આ બધા લોકો છતાં કર્મ બાંધતા નથી, કર્મથી અલિપ્ત છે. તો આ અવસ્થા એમની જ્ઞાન દશાની અવસ્થા છે, અજ્ઞાન દશાની અવસ્થા. એટલે ત્યાં બંધ નથી થતો અને ઓલાને મુક્તિ નથી થતી. અજ્ઞાની ગમે એટલું કરે તો એને કંઈ મુક્તિ પ્રાપ્ત. જ્ઞાની ક્યારે આ પ્રકારની આવી ક્રિયાઓમાં આપણને લાગે કે જોડાય, પણ છતાં એને છૂટતા વાત નથી. એણે જે બાંધેલા કર્મો છે એ કર્મને નિવૃત્ત થતા સમય કેટલો લાગે, તરત ને તરત એ કર્મ નિરસન. પ્રસન્નચંદ્ર રાજર્ષિને એક નરકને યોગ્ય આયુષ્યના દળિયા બંધાતા હતા અને તરત જ ફેર કેટલો થયો, સમય માત્ર, સમય માત્ર. ભરત મહારાજા સમય માત્રમાં થયા, બાહુબલીજી સમય માત્રમાં. એટલે એ જે વસ્તુ છે, એટલે ત્યાં સમ્યક જ્ઞાન કેટલું કામ કરે છે, સમ્યક દર્શન કેટલું કામ કરે છે. એટલે આવા ઉદાહરણના આધાર ઉપર કોઈ જીવો એમ કે અજ્ઞાની જીવો કે અમે સંસારમાં છીએ પણ કાંઈ જોડાતા, હું કાંઈ કરતો નથી, મારા કાંઈ છે નહીં, આપણે કઈ બસ કાંઈ કંઈ નિર્દોષ ભાવે જીવન જોઈએ રહેવા દે. વિરતિ ધર્મ વિના હજી તમે આત્મજ્ઞાન થશે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના હજી તારે આજે પરિણામ ઉપર જવાનું છે, એ સ્ટેજ નંબર 2 છે, એ બીજી ભૂમિકા છે. જ્યાં સુધી સંકેતની ભૂમિકામાં જીવ આવ્યો નથી ત્યાં સુધી પરમાર્થ માર્ગની યાત્રા હજી થવાને એટલે અહીંયા આ યોગ દ્રષ્ટિમાં યશોવીજીજી મહારાજ અને હરિભક્તજીએ બહુ સરસ જગતના જીવોને નવી દ્રષ્ટિ આપી કે પેલા ચાર દ્રષ્ટિ સુધી ચાલો, પાંચમીમાં આવવા માટે તમારી પરાદ્રષ્ટિની વાત તો પછી છે, પાંચમીમાં આવ્યા પછીની વાત છે, એ કરશું પછી. જીવે પેલા સમ્યક સન્મુખ બનવું જોઈએ, ગાઢ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવવું જોઈએ. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલો જીવ સંકિતને પામે, પણ કેવળ મિથ્યાત્વમાં હોય અને ગુણસ્થાનકમાં ન હોય. આત્માને કંઈક ઓળખાણ ને મૈત્રી હોય તો એની સાથે એનું ગુણસ્થાનક શરૂ થયું, કેમ કે ગુણસ્થાનક શબ્દ આત્મા સાથે સંબંધિત છે. કેવળ દેહ બુદ્ધિમાં રહેલા જીવો માટે ગુણસ્થાનકનો કોઈ અર્થ જ નથી, એને શું ગુણસ્થાનક, ભણે એને માર્કની કિંમત છે કે આ ગ્રેડ આવ્યો કે આ ગ્રેડ આવ્યો, જે ભણતો જ નથી નિશાળે જતો જ નથી એને ગ્રેડ સાથે શું કરે. અહીંયા એ વાત મૂકે છે કે આ સર્વની પ્રવૃત્તિ એટલે શ્રુત ધર્મમાં લીન હોવાથી અને અન્ય ચેષ્ટાઓમાં એ માત્ર કાયાથી જોડાય છે, ભાવથી જોડાતા નથી. જૈન દર્શન આ વાત વારંવાર કહે છે કે ભાવ શૂન્ય ક્રિયા એ કંઈ પણ ફળ આપતી નથી. અને મધ્યમ ભૂમિકાના જીવોને પોતાના ભાવમાં સ્થિર રહેવા દ્રવ્ય ક્રિયાના સાધન વિના રહેવાતું, વ્યવહાર વિના નિશ્ચયમાં પ્રવેશ પામી શકાતો. એટલે કૃપાળુદેવે આ મધ્યસ્થ કરી અને આ સંધિ લઈ બધા જ મહાત્માઓ કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, ક્રિયાથી મોક્ષ થતો નથી વાત સાવ સાચી છે, ભાવથી મોક્ષ થાય છે એ પણ સાવ સાચી છે, પણ ભાવ માટે ક્રિયા દ્રવ્ય ક્રિયા એ તથારૂપ ભાવને માટે ઉપયોગી ને આવશ્યક છે. મારે કોઈ પ્રત્યેનો વિનય છે તો એને તમાચો મારવાની ક્રિયાથી એ વિનય કે નમસ્કાર કરવાથી એ વિનય મારો જન્મ. પછી કહું મારા ભલે તમે મારી લોકો મારો ભાવ તો મારો તમને પ્રણામ કરવા તો પ્રણામ કર કે તું પણ તમાચો મારો. કોઈને બોલવાનો વ્યવહાર કેવી રીતે બોલાવવા આદર હોય તો એમ જ્ઞાની કહે છે કે આખા જગતની અંદર તમારે પરમાત્મા પ્રત્યે આપણે જઈએ છીએ, કમાસમાં જઈએ છીએ અથવા તો સામાયિક બાંધીને બેસીએ છીએ તો આ ભાવમાં મારે જવું છે, કેમ કે ભાવ મુક્તિનું કારણ છે. પણ ભાવમાં આવવા માટે દ્રવ્ય ક્રિયા અથવા એ વ્યવહાર અથવા એ સાધન જે જ્ઞાની પુરુષે કહે એમાં આવ્યા વિના, એના સાધનના અવલંબન વિના અથવા તો આવી પ્રકારના કોઈ પણ સાધનનો આશ્રય લીધા વિના ભાવ ક્રિયા ઉત્પન્ન થતી નથી, ભાવમાં સ્થિર થતું નથી, ભાવની શુદ્ધિ થતી નથી. તો માત્ર ભાવ ભાવ શબ્દ બોલવાથી નહીં થાય, એ ભાવને દ્રઢ કરવા માટે થઈને મારે મારા પરિણામોને કેળવવા હોય તો આજે અભક્ષ્ય પદાર્થનું સેવન ન કરવું એ માત્ર ભાવ નહીં ચાલે, એની ક્રિયામાં પ્રવેશ કરવો હશે તો નિશ્ચય બળમાં આવવું હશે તો પછાડ લેવા પડે. એટલે ભાવ ક્રિયાને બળ હશે, ભાવમાં સ્થિરતા હશે, ભાવની શુદ્ધિ જળવાશે, ને તો ભાવ તપશે નહીં. ચંચળ મન છે અને મનના વ્યાપાર ઉપર તો કોઈએ ન હજી કાબુ નથી, નથી દર્શન નથી જ્ઞાન. તો નથી દર્શન ને નથી જ્ઞાન એ સાધનને છોડી દે તો શું થાય, જ્ઞાન દશા પામે નહીં સાધન દશા ન થાય, પામે તેનો સંગ જે તે બુદ્ધે ભરવું એ તો મળવાનો જ છે, પણ એના ભાઈ બંધને ભેગો. કૃપાળુદેવે તો એટલી બધી અદભુત વાત કે જ્ઞાન દશા જ્યાં સુધી આવી દશા જે આ યશોવીજીજી મહારાજે છે એ હવે જ્ઞાને રે વિઘ્નની વાર નહીં ભોગ નહીં ભવે, આ ભોગ ભવનો હેતુ ક્યારે ન થાય એ હવે જ્ઞાને, એ હવે જ્ઞાને એટલે કયું જ્ઞાન, સૂક્ષ્મ ભોગ તત્વ ભીમાંતા વાળું પોતાને સ્વયં પોતાના જીવનમાં જાગેલું એનું ચિત્ત હવે એમાં જ લીન છે અને હવે જે જ્ઞાનની પરિણતિ છે એ હવે કોઈના સાંભળવાથી નહીં, સાંભળવાનું કામ પૂરું થઈ ગયું. શ્રવણ જિજ્ઞાસા પૂરી થઈ પછી તત્વ મીમાંસા આવી છે, જિજ્ઞાસા પછી શ્રવણ ગુણ પૂરો થઈ ગયો, શુશ્રુષા ગુણ આવી ગયો, પછી તત્વ મીમાંસામાં હવે એને કંઈ સાંભળવાનું નથી, પોતાનું સ્વ જે આ પ્રક્રિયા હવે પોતાની અંદર ચાલતી પ્રક્રિયા છે. આ મીમાંસાનો ગુણ આવ્યો ત્યારે આ એનું સમ્યક જ્ઞાન હવે જોર કરે છે, એટલે કોઈ પણ પ્રવૃત્તિ બંધનું કારણ નથી. આવું ચિત્ત અંદર જકડાઈ ગયું છે જ્ઞાન, મન એકદમ ચોંટી ગયું છે, મન ઉપર ગાઢ સંસ્કાર હવે કૃત ધર્મના છે. એવા ગાઢ સંસ્કાર છે કે ગમે તેવો સંસાર હોય એના પ્રત્યે આંખ ઊંચી કરીને નજર નાખતો નથી. આટલી બધી ચિત્તની અવસ્થા શ્રુત ધર્મની અંદર, અને શ્રુત ધર્મ મહાવીરનો જ્ઞાનીઓનો શ્રુત ધર્મ વિતરાગતા સિવાય શું આપે એવી અદભુત વાત છે.